રામ. માનવ માત્રના કલ્યાણ માટે આજે 17મો લેખ છે, વિજ્ઞાન સહિત જ્ઞાન. જેટલા પણ શાસ્ત્ર દર્શન છે એમના બે વિભાગ હોય છે, ઈશ્વરને માનવાવાળા અને ઈશ્વરને ન માનવાવાળા. ઈશ્વરને માનવાવાળા શાસ્ત્રોમાં ગીતા મુખ્ય છે. ગીતાનો ખાસ સિદ્ધાંત છે વાસુદેવ સર્વમ, અર્થાત જે કંઈ છે પરમાત્મા જ છે. જે દાર્શનિકોએ પોતાના દર્શનમાં એટલે કે અનુભવમાં પોતાના મતમાં પૂર્ણ સંતોષ કરી લીધો તો તેઓ ત્યાં જ અટકી ગયા. પણ જેમણે પોતાના દર્શનમાં સંતોષ ન કર્યો એમણે વાસુદેવ સર્વમનો અનુભવ કરી લીધો. વાસુદેવ સર્વમનો અનુભવ થયા પછી બધા જ દાર્શનિકોમાં અને એમના દર્શનોમાં પરસ્પર જે મતભેદ હોય છે એ સર્વથા દૂર થઈ જાય છે અને તે બધા જ એક થઈ જાય છે. શાસ્ત્રોમાં જગત, જીવ અને પરમાત્મા આ ત્રણનું જ વિવેચન આવે છે, કારણ કે આ ત્રણના સિવાય ચોથી કોઈ વસ્તુ છે જ નહીં. આ ત્રણેને ગીતાએ અનેક નામોથી કહ્યું છે. જેવી રીતે જગતને અપરા, ક્ષેત્ર, ક્ષર વગેરે, જીવને પરા, ક્ષેત્રજ્ઞ, અક્ષર વગેરે અને પરમાત્માને બ્રહ્મ, પુરુષોત્તમ વગેરે નામોથી કહ્યું છે. ભગવાને ગીતામાં અપરા એટલે જગત અને પરા એટલે જીવ આ બંનેને પોતાની પ્રકૃતિ એટલે કે સ્વભાવ કે શક્તિ બતાવી છે. જેવી રીતે શક્તિમાન વિના શક્તિની સ્વતંત્ર સત્તા નથી હોતી, એ જ રીતે પરમાત્માના વિના જગત અને જીવની સ્વતંત્ર સત્તા નથી. પરમાત્માના એક અંશમાં જીવ છે અને જીવના એક અંશમાં જગત છે. ગીતાજીના 7મા અધ્યાયનો 5મો શ્લોક, યેદમ ધાર્યતે જગત. એટલા માટે ગીતામાં જગત, જીવ અને પરમાત્માના વર્ણનનું તાત્પર્ય એમને અલગ અલગ બતાવવામાં નથી, પરંતુ બધાને એક અને અભિન્ન બતાવવામાં છે. પરા અને અપરા આ બંને પ્રકૃતિઓની સાથે પરમાત્માનો બરાબરનો સંબંધ છે, સમાન છે સંબંધ. પરંતુ પરા પ્રકૃતિનો સંબંધ અપરા પ્રકૃતિની સાથે નથી, કારણ કે પરા અને અપરા બંનેના સ્વભાવ અલગ અલગ છે. પરા નિત્ય, અપરિવર્તનશીલ તથા અવિનાશી છે અને અપરા એટલે કે આ શરીર અને સંસાર નિરંતર પરિવર્તનશીલ તથા અવિનાશી છે. પરા પ્રકૃતિ પરમાત્માનો અંશ હોવાથી પરમાત્માના સ્વભાવવાળી છે, એટલે કે જેવા પરમાત્મા નિત્ય, અપરિવર્તનશીલ અને અવિનાશી સ્વભાવવાળા છે એ જ પ્રમાણે એમનો અંશ પરા પ્રકૃતિ પણ છે. તાત્પર્ય એ થયું કે જીવ પરમાત્માનો અવિભાજ્ય અંશ છે અને શરીર સંસારનો અવિભાજ્ય અંશ છે. જીવ તથા પરમાત્મા પ્રાપ્ત છે અને સ્થૂળ, સૂક્ષ્મને કારણ શરીર તથા સંસાર એ પ્રતીતિ છે. પ્રાપ્ત સતરૂપ છે અને પ્રતીતિ અસતરૂપ છે. અસતની સત્તા વિદ્યમાન નથી હોતી અને સતનો અભાવ નથી હોતો. ગીતાજીના 2મા અધ્યાયનો 16મો શ્લોક, નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રાપ્ત છે એ દેખાતું નથી, પણ એની સત્તા મોજૂદ છે. અને પ્રતીતિ દેખાય તો છે, પણ એની સત્તા મોજૂદ છે જ નહીં. હું અમુક વર્ણ, આશ્રમ વગેરેનો છું આ પ્રતીતિને લઈને છે, અને હું સાધક એટલે કે યોગી, મુમુક્ષુ, ભક્ત વગેરે છું આ પ્રાપ્તને લઈને છે. જ્યારે મનુષ્યમાં પ્રતીતિની મુખ્યતા હોય છે ત્યારે તે સંસારી હોય છે, અને જ્યારે એનામાં પ્રાપ્તની મુખ્યતા હોય છે ત્યારે તે સાધક હોય છે. એટલા માટે સાધકમાં પ્રાપ્તની મુખ્યતા હોવી જોઈએ. પ્રતીતિની મુખ્યતા હોવાથી સાધનની સિદ્ધિમાં બહુ જ કઠિનતા પડે છે. મુક્તિ અથવા ભક્તિની પ્રાપ્તિ પ્રતીતિને નથી થતી, પરંતુ પ્રાપ્ત એટલે કે સ્વયંને જ થાય છે. એટલા માટે ભગવાને 7મા અધ્યાયના 16મા શ્લોકમાં પોતાના ભક્તોના જે 4 પ્રકારનું વર્ણન કર્યું છે, અર્થાર્થી, આર્થ, જિજ્ઞાસુ અને જ્ઞાની, એ ભક્તોના 4 પ્રકાર બતાવીને પછી 9મા અધ્યાયના 30થી 33મા શ્લોક સુધી કહ્યું કે દુરાચારી, પાપીઓની સ્ત્રીઓ, વૈશ્ય, શુદ્ર, બ્રાહ્મણ તથા ક્ષત્રિય આ બધા જ વ્યક્તિ ચાર પ્રકારના ભક્ત બની શકે છે. આ વાતને આપણે બીજા શબ્દોમાં કહીએ તો ભગવાનની પ્રાપ્તિ દુરાચારી, પાપીઓની સ્ત્રીઓ, વૈશ્ય, શુદ્ર, બ્રાહ્મણ તથા ક્ષત્રિયોને નથી થતી, પરંતુ ભક્ત એટલે કે સ્વયંને જ થાય છે. એટલા માટે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિની મુખ્યતા રાખવાવાળો કોઈ પણ મનુષ્ય ભોગી તો બની શકે છે, પણ યોગી બની શકતો નથી. જે પ્રાપ્ત છે તે પરાપ્રકૃતિ છે અને જે પ્રતીતિ છે એ અપરાપ્રકૃતિ છે. પરા અને અપરા બંને પ્રકૃતિઓ ભગવાનની હોવાથી ભગવત સ્વરૂપ છે. સદસત ચાહમ અર્જુન, ગીતા 9:19. પરંતુ જીવ એટલે કે પરાએ જગત અપરાને ધારણ કરી લીધું, અર્થાત એને સ્વતંત્ર સત્તા અને મહત્તા આપીને પોતાની માની લીધી અપરાને. 15:7 ગીતાજીનો, મન ષષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. આ જે અપરાને પોતાનું માન્યું, સત્તાને મહત્તા આપી, આ જીવની મૂળ ભૂલ છે, જેના કારણે એ જગત બની ગયો. મતલબ કે જગતની જેમ પરિવર્તનશીલ, જન્મમાં મરવાવાળો બની ગયો. આ ભૂલને મિટાવવા માટે સાધકે પરા અર્થાત પોતાની જાતને ભગવાનને અર્પણ કરી દે અને અપરા અર્થાત શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિને સંસારને અર્પિત કરી દે, સંસારની સેવામાં લગાડી દે. હું ભગવાનનો છું અને ભગવાનના માટે જ છું, આવું સ્વીકાર કરી લેવું એ પોતાની જાતને ભગવાનને અર્પણ કરવાનું થયું અને શરીર સંસારનું અને સંસારના માટે જ છે, આવો અનુભવ કરી લેવો એ શરીરને સંસારને અર્પણ કરવું થયું. આ પ્રકારે ભગવાનની ચીજ ભગવાનને દઈ દીધી તો એ ભક્તિયોગ થઈ ગયો અને સંસારની ચીજ સંસારને આપી દીધી તો એ કર્મયોગ થઈ ગયો. અને ન તો ભગવાનથી અને ન તો સંસારથી કંઈ પણ ચાહના ન રાખીને સ્વયં અસંગ થઈ ગયો તો એ જ્ઞાનયોગ થઈ ગયો. આ પ્રકારે કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ ત્રણેય સિદ્ધ થવાથી પરા અને અપરાની સ્વતંત્ર સત્તાની માન્યતા દૂર થઈ જાય છે અને વાસુદેવ સર્વમનો અનુભવ થઈ જાય છે. જે પોતાનું કલ્યાણ ચાહતો હોય તેણે અપરા જગતને જો એ સાચું માને છે તો એના માટે કર્મયોગ એટલે કે ભૌતિક સાધના છે, અને જો એ પરા એટલે કે જીવ અર્થાત ચેતનને જો સાચું માનતો હોય તો એના માટે જ્ઞાનયોગ એટલે કે આધ્યાત્મિક સાધના છે, અને જો તે પરમાત્માને સાચું માને છે તો એના માટે ભક્તિયોગ એટલે કે આસ્તિક સાધના છે. જેની જેવી પ્રકૃતિ એ પ્રમાણે સાધન કરો તમે. જો એ કોઈને પણ સાચું નથી માનતો, જગતને કે જીવને કે ભગવાનને પણ, તો પણ એનું કલ્યાણ થઈ જશે. કારણ કે કોઈને પણ ન માનવાથી એના ઉપર સંસાર વગેરેનો પ્રભાવ પડશે નહીં અને એ સ્વતઃ નિર્વિકલ્પ થઈ જશે. મનુષ્ય ઉપર એની જ અસર પડે છે કે જેને એ સાચું માનતો હોય છે. તો જો કોઈને પણ સાચું નહીં માનતો હોય તો પણ કલ્યાણ થઈ જશે, કારણ કે જગતનો પ્રભાવ એના ઉપર નહીં પડે ને સ્વતઃ નિર્વિકલ્પ થઈ જશે. આપણે સંસારની ચીજને સંસારને આપી દીધી તો આપણે સંસારથી કંઈ પણ ચાહવાના અધિકારી રહ્યા જ નહીં. આ પ્રકારે ભગવાનની ચીજ ભગવાનને આપી દીધી તો આપણને સ્વતઃ પ્રેમની પ્રાપ્તિ થઈ જાય છે. પ્રેમથી વધીને કોઈ બીજી ચીજ છે જ નહીં જેની ચાહના આપણે ભગવાનથી કરીએ. સંસારની ચીજ સંસારને આપી દીધી એ આયોગ છે, અને સંસારથી કંઈ ચાહ્યું તો એ ભોગ છે. ભગવાનની ચીજ ભગવાનને આપી દીધી એ યોગ છે, અને ભગવાનથી પણ કંઈ માગ્યું તો એ ભોગ છે. વાસ્તવમાં મનુષ્ય શરીર કર્મયોની અથવા ભોગયોની નથી, પરંતુ સાધનયોની અથવા પ્રેમયોની છે. કારણ કે ભગવાને મનુષ્યને પ્રેમના માટે જ બનાવ્યો છે. એકાકી ન રમતે, એટલા માટે પ્રેમની પ્રાપ્તિ આ મનુષ્ય જન્મમાં જ થઈ શકે છે. સંપૂર્ણ યોનિઓમાં એક મનુષ્ય જ એવો છે કે જે ભગવાનને પોતાનો માની શકે છે, ભગવાનથી કહી શકે છે કે હું તારો છું અને તું મારો છે, અથવા કેવળ તું હી તું, તું જ તું છે, બીજું કોઈ છે નહીં. કારણ કે ભગવાને સંસારને તો જીવોના માટે બનાવ્યો છે અને મનુષ્યને પોતાના માટે બનાવ્યો છે. મનુષ્યમાં સંસારને પોતાનો ન માનવાની અને ભગવાનને પોતાના માનવાની જે યોગ્યતા અને સામર્થ્ય છે એ પણ વાસ્તવમાં ભગવાનની જ દીધેલી છે. ભગવાનની દીધેલી આ જે યોગ્યતા અને સામર્થ્યથી જ મનુષ્ય ભગવાનમાં પ્રેમ કરી શકે છે. સંસાર નિરંતર બદલાવાવાળો અપ્રાપ્ત છે તથા આપણો નથી, છતાં પણ આપણને પ્રિય લાગે છે અને પરમાત્મા દરેક દેશ કાળ વગેરેમાં જેમના તેમ વિદ્યમાન નિત્ય પ્રાપ્ત છે અને આપણા છે, તો પણ એ આપણને પ્રિય નથી લાગતું. એનું કારણ શું છે કે આપણે સંસારની નિંદા તો કરીએ છીએ પણ એની સત્તા અને મહત્તા નથી તથા એ સંસાર આપણો નથી આ વાતનો અનુભવ નથી કરતા. આ જ રીતે આપણે પરમાત્માની મહિમા તો ઘણી ગાઈએ છીએ પણ એમને સત્તા અને મહત્તા આપીને પોતાના સ્વીકાર નથી કરતા પરમાત્માને. એટલા માટે સાધકનું ખાસ કામ છે વિવેકપૂર્વક સંસારને પોતાનો ન માનવો અને શ્રદ્ધા વિશ્વાસપૂર્વક ભગવાનને પોતાના માનવા, જે વાસ્તવિકતા છે. જ્યારે મનુષ્ય સંસારને પોતાનો અને પોતાના માટે માની લે છે ત્યારે એને પોતાની અને સંસારની એટલે કે પરા અને અપરાની સ્વતંત્ર સત્તા પ્રતીત થવા લાગે છે. એનું પરિણામ એ થાય છે કે જીવ જગતને આધીન એટલે કે પરાધીન થઈ જાય છે અને જન્મ મરણના ચક્કરમાં પડીને દુઃખ પામતો રહે છે. આ પરાધીનતાથી છૂટવા માટે સાધકના માટે ત્રણ ખાસ વાતો છે. પહેલી વાત, મારું કંઈ નથી. બીજી વાત, મારે કંઈ પણ નહીં જોઈએ. અને ત્રીજી વાત, મારે પોતાના માટે કંઈ પણ કરવાનું નથી. પહેલી વાત, આપણું સ્વરૂપ સ્વયં સત્તા માત્ર છીએ, આ સ્વરૂપની સાથે કંઈ પણ નથી. સંસારની કોઈ પણ વસ્તુ અને ક્રિયા સ્વરૂપ સુધી નથી પહોંચતી. કહેવાનો આશય એ છે કે પોતાની પાસે પોતાના સિવાય બીજું કંઈ છે જ નહીં. હું કહેવાવાળો સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરને પણ પોતાની સાથે નથી. આ હું જે હું શરીરને પણ આપણે કહીએ છીએ સ્થૂળ સૂક્ષ્મને કારણ, એ પણ આપણી સ્વયંની સાથે નથી ને આપણે એની સાથે નથી. જો શરીર આપણી સાથે રહેતું તો પછી આપણા અનેક જન્મ કેવી રીતે થતા, આપણે અનેક શરીર કેવી રીતે ધારણ કરતા, અને જો આપણે શરીરની સાથે રહેતા તો પછી મુક્તિ ક્યારેય થતી જ નહીં. પ્રત્યેક દેશ કાળ વસ્તુ વ્યક્તિ ક્રિયા પરિસ્થિતિ અવસ્થા વગેરેમાં નિરંતર પરિવર્તન થાય છે, ઉત્પત્તિ વિનાશ થાય છે, પણ આપણામાં એટલે કે સ્વરૂપમાં ક્યારેય લેશ માત્ર પણ પરિવર્તન ઉત્પત્તિ વિનાશ નથી થતો. આ દેશ કાળ વગેરે બધાના અભાવનો અનુભવ આપણને થાય છે પણ આપણા પોતાના સ્વયંના અભાવનો અનુભવ ક્યારેય કોઈને નથી થતો. પરિવર્તનશીલ અને નાશવાન વસ્તુ એટલે કે શરીર અને સંસાર અપરિવર્તનશીલ અને અવિનાશી તત્વની સાથે કેવી રીતે રહી શકે અને એને શું કામ આવી શકે છે? અમાવસની રાત સૂર્યની સાથે કેવી રીતે રહી શકે અને સૂર્યને એ અમાવસની રાત શું કામ આવી શકે? આ સંસારના જે શરીર બળ બુદ્ધિ વિદ્યા યોગ્યતા સુંદરતા વગેરે તો સંસારના જ કામ આવે છે, આપણા કામ લેશ માત્ર પણ આવતા નથી. મતલબ કે અપરા પ્રકૃતિ અને એનું કાર્ય આ શરીર અને સંસારના દ્વારા આપણને કંઈ પણ નથી મળતું, આપણી લેશ માત્ર પણ પુષ્ટિ નથી થતી, હિત નથી થતું અને થઈ શકતું પણ નથી. અનંત બ્રહ્માંડ મણીને પણ આપણી પૂર્તિ કે સંતુષ્ટિ નથી કરી શકતું. એટલા માટે અનંત સૃષ્ટિઓ અનંત બ્રહ્માંડોમાં એક પણ વસ્તુ એવી નથી કે જે આપણી હોય અને આપણા માટે હોય. જીવ અને પરમાત્મા આ બંને અકિંચન છે. જીવ એટલા માટે અકિંચન છે કે એના માટે સંસારમાં મારું કંઈ નથી, અર્થાત એનો ભગવાન સિવાય બીજા કોઈથી સંબંધ નથી. અને પરમાત્મા અકિંચન એટલા માટે છે કે એમના સિવાય બીજી કોઈ સત્તા નથી. ગીતાના 7મા અધ્યાયનો 7મો શ્લોક મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ અને 9નો 19મો શ્લોક સદસત ચાહમ કે સત અસત જે કંઈ છે બધું હું જ છું. જ્યાં સુધી જીવની દ્રષ્ટિમાં સંસારની સત્તા છે ત્યાં સુધી એની પાસે પોતાનું કરીને કંઈ નથી અને જ્યારે એની દ્રષ્ટિમાં સંસારની સ્વતંત્ર સત્તા નથી રહેતી ત્યારે ભગવાનના સિવાય કંઈ નથી. વાસુદેવ સર્વમ, એની ભગવાનની સાથે આત્મીયતા થઈ જાય છે. જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ ગીતા 7:18 મયી તે તેષુ ચાપ્યહમ ગીતા 9:29 એટલા માટે ભગવાને રૂકમણીજીને કહ્યું હતું કે અમે તો સદાયના અકિંચન છીએ અને અકિંચન ભક્તોથી જ અમે પ્રેમ કરીએ છીએ અને અમારાથી પ્રેમ કરે છે. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 60મા અધ્યાયનો 14મો શ્લોક છે. નિષ્કિંચના વયમ શશ્વન નિષ્કિંચન જનપ્રિયા. ભગવાન દર્શન પણ અકિંચન ભક્તોને જ આપે છે. ત્વામ અકિંચન ગોચરમ, આ પણ ભાગવતનો 1 સ્કંદનો 8મા અધ્યાયનો 26મો શ્લોક છે. એટલા માટે કોઈ પણ વસ્તુ આપણી અને આપણા માટે નથી એવું સ્વીકાર કરીને અનુભવ કરતા જ આપણે અકિંચન થઈ જઈએ છીએ અને ભગવાનના પ્રેમી થઈ જઈએ છીએ. ગીતાજીના 7મા અધ્યાયનો 17મો શ્લોક, પ્રિયો હિ જ્ઞાનીનો અત્યર્થ અહમ સચ મમ પ્રિય, એટલે આપણું કંઈ નથી. હવે બીજી વાત હતી કે મારે કંઈ નહીં જોઈ, તો ઈચ્છા છે એ અભાવથી પેદા થાય છે. સત્તા માત્ર આપણા સ્વરૂપમાં ક્યારેય અભાવ હોતો નથી. જે આપણું વાસ્તવિક સ્વરૂપ છે સત્તા માત્ર, એમાં ક્યારેય અભાવ હોતો નથી. ના ભાવો વિદ્યતે સતઃ, 2 અધ્યાયનો 16મો શ્લોક. એટલા માટે પોતાનામાં કોઈ ઈચ્છા નથી હોતી. જ્યારે અનંત સૃષ્ટિમાં કોઈ પણ વસ્તુ આપણી ને આપણા માટે છે જ નહીં અને કોઈ વસ્તુ સ્વયં સુધી પહોંચી શકતી જ નથી, આપણને પ્રાપ્ત થઈ શકતી જ નથી, તો પછી કોની ઈચ્છા કરીએ અને શા માટે કરીએ? જે શરીરને આપણે હું મારું અને મારા માટે માનીએ છીએ, એ શરીર પણ આપણને આજ સુધીમાં પ્રાપ્ત થયું નથી, પ્રાપ્ત છે નહીં, પ્રાપ્ત થશે નહીં અને પ્રાપ્ત થવું સંભવ પણ નથી. કારણ કે એ શરીર તો નિરંતર બદલાય છે અને આપણે નિરંતર રહીએ છીએ. તાત્પર્ય કે શરીરનો સ્વયંની સાથે ક્યારે સંયોગ થયો જ નથી, કારણ કે આ બંને પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળા છે. એટલા માટે ન તો આપણે સંસારથી કંઈ જોઈએ અને ન તો ભગવાનથી પણ કંઈ જોઈએ. સંસારથી એટલા માટે નહીં જોઈએ કારણ કે એની પાસે એવી કોઈ વસ્તુ છે જ નહીં જે આપણને આપી શકે, અને ભગવાનથી પણ શાંતિ, મુક્તિ, સદગતિ, દર્શન વગેરે કંઈ પણ નહીં જોઈએ. કારણ કે એ બધું આપવાનું તો ભગવાનનું કર્તવ્ય છે, જે એમના આધીન છે, એમાં આપણો કોઈ વશ ચાલતો નથી. એ ભગવાનનું કર્તવ્ય છે. આપણું કામ તો ભગવાનને એમનું કર્તવ્ય બતાવવાનું નથી, પરંતુ આપણા કર્તવ્યનું પાલન કરવાનું છે. આપણું કર્તવ્ય એ છે કે આપણે ભગવાનના સિવાય કોઈને પણ પોતાના ન માનીને પોતાને સર્વથા અર્પણ કરી દઈએ અને ભગવાનથી કંઈ પણ ન માગીએ. કારણ કે વાસ્તવમાં ભગવાનના સિવાય આપણું કોઈ છે જ નહીં. હવે સ્વામીજી મહારાજ એક માર્મિક વાત બતાવે છે કે ભગવાનના સિવાય બીજી કોઈ પણ વસ્તુને પોતાની માનવાથી ભગવાનથી સંબંધ વિચ્છેદ એટલે કે વિમુખતા થઈ જાય છે. આ જ રીતે ભગવાનથી કોઈ વસ્તુ માગવાથી એ વસ્તુની સાથે સંબંધ થાય છે અને દેવાવાળા ભગવાનથી આપણો સંબંધ વિચ્છેદ થઈ જાય છે. મનુષ્યથી ભૂલ તો એ થાય છે કે તે મળેલી વસ્તુઓને તે પોતાની માને છે અને એને દેવાવાળાને પોતાના માનતા નથી. આપણે મળેલી વસ્તુ તો એક દિવસે વિખૂટી પડી જશે, પણ ભગવાન આપણાથી ક્યારેય વિખૂટા પડશે નહીં. એ વિષયમાં હવે બતાવે છે સ્વામીજી મહારાજ કે સત્તા માત્ર આપણા સ્વરૂપમાં કોઈ ક્રિયા નથી. ક્રિયા માત્ર પ્રકૃતિમાં જ થાય છે. સ્વયંમાં લેશ માત્ર કંઈ પણ, આપણે સ્વયં કિંચિન માત્ર લેશ માત્ર કંઈ પણ નથી કરતા. ગીતાના 5મા અધ્યાયનો 8મો શ્લોક, નૈવ કિંચિત કરોમિતિ, અને 4થા અધ્યાયનો 20મો શ્લોક, નૈવ કિંચિત કરોતિ સહ. મનુષ્ય જે કંઈ કરે છે એ કંઈને કંઈ પામવા માટે જ કરતો હોય છે. જ્યારે સૃષ્ટિ માત્રમાં કોઈ પણ વસ્તુ આપણીને આપણા માટે છે જ નહીં, તો પછી શાને પામવા માટે આપણે કર્મ કરીએ? એટલા માટે આપણે પોતાના માટે કંઈ કરવાનું છે જ નહીં. જો આપણે શરીર વગેરે કોઈ પણ વસ્તુને આપણી માનીશું તો આપણે ક્યારેય સર્વથા નિષ્કામ થઈ શકીશું નહીં. કારણ કે શરીરને તો રોટી, કપડાં વગેરે બધું જોઈએ, અને સર્વથા નિષ્કામ થયા વિના ક્રિયાનો ત્યાગ પણ નથી થઈ શકતો. કારણ કે કામના પૂર્તિ માટે તો ક્રિયા કરવી જ પડશે. એટલા માટે મારું કંઈ પણ નથી આ અનુભવ થવાથી મારે કંઈ નહીં જોઈએ એવો અનુભવ કરવાનું સામર્થ્ય આવી જાય છે. અને મારે કંઈ નહીં જોઈએ, આ અનુભવ કર્યા પછી મારે કંઈ કરવાનું નથી એવો અનુભવ કરવાનું સામર્થ્ય આવી જાય છે. મારું કંઈ નથી એવું માનવાથી મનુષ્ય મમતા રહિત થઈ જાય છે. મારે કંઈ નહીં જોઈએ આવું માનવાથી કામના રહિત, ઈચ્છા રહિત થઈ જાય છે. અને મારે પોતાના માટે કંઈ કરવાનું નથી આવું માનવાથી એ કર્તૃત્વ રહિત થઈ જાય છે. પછી એનામાં કરવા પણ રહેતું નથી. મમતા રહિત, કામના રહિત અને કર્તૃત્વ રહિત થવાથી મનુષ્ય સ્વમાં સ્થિત અર્થાત મુક્ત થઈ જાય છે. જો સાધક પોતાની સત્તાને, પરમાત્માની સત્તાને અર્પણ કરી દે, એટલે કે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે, આવી આત્મીયતા, અભિન્નતા ભગવાનથી સ્વીકાર કરી લે છે, તો એ સ્વકીયમાં સ્થિત એટલે કે ભક્ત થઈ જાય છે. જો કોઈ સાધક જ્ઞાન માર્ગ એટલે કે નિર્ગુણ ઉપાસનાનો આગ્રહ રાખીને ભક્તિ માર્ગ એટલે કે સગુણ ઉપાસનાની ઉપેક્ષા, અનાદર, ખંડન, નિંદા અથવા તિરસ્કાર કરે, તો એને મુક્ત થયા પછી પણ ભક્તિની પ્રાપ્તિ નહીં થાય. જો સાધક પોતાના સાધનનો આગ્રહ ન રાખે, ભક્તિની ઉપેક્ષા, તિરસ્કાર ન કરે, પરંતુ એનો આદર કરે, તો એને મુક્ત થયા પછી ભક્તિની પ્રાપ્તિ સ્વતઃ સ્વાભાવિક થઈ જશે. એટલા માટે ગીતામાં ભગવાને 4:35 કહ્યું છે, એન ભૂતાન્ય શેષેણ દ્રક્ષ્યાત્મન યથો મયી. આ પદોથી કહ્યું છે કે તત્વજ્ઞાન થયા પછી સંપૂર્ણ પ્રાણીઓને નિશેષ ભાવથી પહેલાં પોતાનામાં જોશે, દ્રક્ષસી આત્મની. આ મુક્તિની પ્રાપ્તિ થઈ અને એના પછી મારામાં જોશે, યથો મયી, આ ભક્તિની પ્રાપ્તિ થઈ. તો વાસ્તવમાં આપણે શરીરની સાથે ક્યારેય મળી શકતા નથી અને પરમાત્માથી ક્યારેય અલગ થઈ શકતા જ નથી. આથી મુક્ત થવું અને ભક્ત થવું એ તો વાસ્તવિકતા છે. મુક્તિમાં તો સૂક્ષ્મ હમની ગંધ રહે છે, જેનાથી દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત વગેરે મતભેદ પેદા થાય છે. પણ પ્રેમની પ્રાપ્તિમાં અહમનો સર્વથા અભાવ થઈ જાય છે, જેનાથી સંપૂર્ણ મતભેદ દૂર થઈને વાસુદેવ સર્વમ અર્થાત પરા અપરા સહિત ભગવાનના સમગ્ર રૂપનો અનુભવ થઈ જાય છે. આ જ વિજ્ઞાન સહિત જ્ઞાન છે, જેને જાણ્યા પછી કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી. 7મા અધ્યાયનો બીજો શ્લોક ગીતાજીનો, યજ જ્ઞાત્વા નેહ ભૂયો અન્યજ જ્ઞાતવ્યમાં વશિષ્યતે. અને જેને જાણીને સાધક પછી જન્મ મરણરૂપ સંસારથી મુક્ત થઈ જાય છે. 9મા અધ્યાયનો પહેલો શ્લોક ગીતાજીનો, યજ જ્ઞાત્વા મોક્ષસે અશુભાત. આ વિજ્ઞાન સહિત જ્ઞાનનું વર્ણન ભગવાને 7મા, 9મા, 10મા અને 11મા અધ્યાયમાં કર્યું છે. પછી 12મા અધ્યાયમાં આ વાતનો નિર્ણય કર્યો, કેવળ જ્ઞાનની અપેક્ષા કરતાં વિજ્ઞાન સહિત જ્ઞાન શ્રેષ્ઠ છે, કારણ કે જ્ઞાનમાં નિર્ગુણની ઉપાસના છે અને વિજ્ઞાનમાં સમગ્ર એટલે કે સગુણની ઉપાસના છે. સગુણની ઉપાસના એ સમગ્રની ઉપાસના છે, પરંતુ નિર્ગુણની ઉપાસના સમગ્રના એક અંગની ઉપાસના છે, કારણ કે નિર્ગુણમાં ગુણોનો નિષેધ હોવાથી એના અંતર્ગત સગુણ એટલે કે સમગ્ર નથી આવી શકતું. જ્યારે સગુણ એટલે કે સમગ્રમાં કોઈનો પણ નિષેધ ન હોવાથી નિર્ગુણ પણ એના અંતર્ગત આવી જાય છે. એટલા માટે સગુણનો ઉપાસક વિજ્ઞાન સહિત જ્ઞાનને અર્થાત સગુણ, નિર્ગુણ, સાકાર, નિરાકાર સહિત ભગવાનના સમગ્ર રૂપને જાણી લે છે. જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને વિજ્ઞાનથી ભક્તિ પ્રાપ્ત થાય છે. મુક્તિમાં પરમાત્માથી સધર્મતા થાય છે. 14મા અધ્યાયનો બીજો શ્લોક ગીતાજી, મમ સાધર્મ્યમાં આગતા. અને ભક્તિમાં પરમાત્માથી આત્મીયતા એટલે કે અભિન્નતા થાય છે. જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ, ગીતાજી 7મા અધ્યાયનો 18મો શ્લોક. અંતિમ પ્રાપણીય તત્વ ભક્તિ જ છે અને આની પ્રાપ્તિમાં જ મનુષ્ય જીવનની પૂર્ણતા છે. આ રીતે 17મો લેખ હતો, વિજ્ઞાન સહિત જ્ઞાન એ પૂરો થયો. નારાયણ રામ રામ.